શતાનંદ સ્વામીને પહેલી જ વાર શ્રીમદ ભાગવત વાંચતા વાત પકડાઈ ગઈ. અને આપણે તો કેટલી કથાઓ સાંભળી નાખી તોય વાત જ પકડાતી નથી. તમને ખબર કપલિનના આટા લૂઝ થઈ જાય ને પછી પોહા એમ ચડાવી રાખે એ પકડાય જ નહીં. હા, આપણે આ નવ દાડા સુધી આટા કાઢવા નવા કાઢવાની જ મહેનત કરીએ, જો કોઈને પકડાય જાય કામ થઈ જાય. જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી તમે પોસાય એટલો પ્રયાસ કરો પણ પાણી બધું લીકેજ થઈ નીકળી જાય, હવા લીકેજ થઈ નીકળી જાય, પરિણામ ન આવે. આ ફેરી આટા કાઢવાના છે, તમે જરા તૈયારીમાં રહેજો. આઠ વર્ષના શતાનંદ સ્વામીને વાત પકડાઈ ગઈ. ઘેરે રજા માગી, મારે સંસાર છોડો, રજા આપો. ઘેરે રજા ન મળી, આપે કોઈ હે મળે રજા? એ તો તમારા કોઈ નીકળ્યા નથી એટલે તમને ખબર ન હોય. અને કોક કોક નીકળે છે અને અમને ખબર છે, તમને થોડો ઘણો તો અનુભવ હશે જ ને. ચારે બાજુથી ગળે વળગી જાય, ચારે બાજુથી. હું કામ ખબર નહી તો બધાને ખબર છે સંસારમાં કાંઈ લેવાનું, દુઃખના ડાળિયા છે. પણ મનમાં વિચાર કરે, તું સુખ્યો થઈ જાય ને અમે દુઃખમાં દુઃખમાં રહેવાનું? અમે હેરાન થયા તું ક્યાંથી સુખ્યો થતો? માટે નો જ થવા દે સુખ્યો, જેમ અમે હેરાન થયા તું હેરાન થાય કે જિંદગી મારી હારો આવી આમ. જો ને મહારાજ એકવાના વડતાલથી ગઢપુર બાજુ આવતા હતા ને ભાલ પ્રાંતમાં રાત્રિ રોકાણ, પ્રસિદ્ધ પ્રસંગ છે ને, એમાં બધા દરબારો સાથે મોડી રાત થઈ એમાં જ્યાં મહારાજ પડાવ નાખેલો ત્યાંથી થોડે દૂર એક મોટા પુરાતની ગણપતિ સુરા ખાચર હારે, એને તો સહજ રમૂજ કરવાની પ્રકૃતિ. મનમાં વિચાર થયો, આવડા મોટા ગણપતિ આટલા ઊંચા, તો આની ડૂટી કેટલી ઊંડી છે, લાય જરાક માપી જો. બધા દરબારો સાથે લઈને ત્યાં પહોંચ્યા. ગણપતિભાઈ એટલા ઊંચા, હાથ ઊંચો કરી ત્યાં ડૂટી અંબાઈ, હાથ ઊંચો કરીને ગણપતિની ડૂટીમાં આંગળી નાખી. એ જ વખતે તે વીછી બેઠો ટટકાર્યા, હો ભાઈ પણ આ તો હોશિયાર બહુ, કોઈ બાપ કરવાને બદલે આંગળી પકડીને માળું ટાઢું ભારે ટાઢું છે. સોમલા ખાચરના મનમાં થયું, પુરાતની ગણપતિ છે, હોય કદાચ કઈક ચમત્કાર, લઈને એને આંગળી નાખી, એને ટટકાર્યો. ઈમડ્યા બોલો, માળું ટાઢું ભારે ટાઢું છે. જીવા ખાચર આંગળી નાખી, એને ટટકાર્યો. ઈમડ્યા બોલો, માળું ટાઢું ભારે ટાઢું. કેટલાય દરબારો આંગળી નાખી પણ કોઈ બોલ્યું નહીં, આમાં વીછી છે. એક વાણિયા ભગત બિચારા બાકી રહી ગયા, એના મનમાંથી આ બધા લાભ લઈ ગયા, હું રહી ગયો. લઈને એને આંગળી નાખી, અનટટકારી, ઓય બાપ રે. દોડતા દોડતા સીધા મહારાજ પાસે. મહારાજ કે શું થયું? અરે મહારાજ વીછી કીડો. મહારાજ કે ક્યાંથી? મહારાજ ને કે ગણપતિ ડૂટી માંથી. મહારાજ કે ગણપતિ ડૂટી માં તારા બાપનું હું ડાટ્યું તું, ત્યાં આંગળી નાખવા ગયો. મહારાજ ને કે મહારાજ આ દરબારો બધા કહેતા ટાઢું ભારે ટાઢું. મારા મનમાં કે હશે કાક ટાઢું કે વાત સમજાય તમને? આખું જગત એમ જ કે ટાઢું ટાઢું, પણ કોઈ કહેતો નથી, વીછી બેઠો. અમે હેરાન થયા તું ક્યાંથી સુખ્યો થઈ જતો? સદાનંદ સમય રજા માગી પણ સુરત મુનિ કે રજા મળી નહીં. છેવટે યાત્રાને બાને ગુરુ સદાનંદ સમય સંસાર છોડ્યો છે. યાત્રિકોની સાથે ફરતા ફરતા બદ્રીનારાયણ આવ્યા છે. બદ્રીનાથ નારાયણની અંદર આવીને બદ્રીનાથજીના દર્શન કર્યા છે. ખૂબ પ્રેમ પ્રગટ થયો છે. ત્યાં કુંડોમાં વિધવિધ કુંડોમાં સ્નાન કર્યું છે. ભજનમાં ખૂબ આનંદ આવવા લાગ્યો છે. બદ્રીનારાયણ કોઈ ગયા છો? જેટલા ગયા એટલા ઓછી આંગળી કરો તો. અમે અડધા ફરદાને તમે લઈ ગયા છીએ. એક વાર જિંદગીમાં યાત્રા કરજો બદ્રીનારાયણની. બીજી યાત્રા તમને ભૂલા જાય પણ બદ્રીનારાયણની યાત્રા નહીં ભૂલાય. કારણ કે બદ્રીનારાયણની યાત્રામાં બે ચાર ભેખો તો પડે જ વચ્ચે. રોકાવાનું ક્યાંય ધાર્યું નહીં, ક્યાંય રોકાવું પડે. અને યાત્રા એવી જ હોવી જોઈએ, ન તો ભૂલી જાય પાછા આપણે. અને ભૂલી જાય તો યાત્રાનું કાંઈ ફળ નહીં, યાદ રહેવી જોઈએ. બદ્રીનારાયણની યાત્રા ખરેખર બહુ દિવ્ય, સ્થાન બહુ દિવ્ય. ભગવાનના સર્જનની સામે જ્યારે આપણે દર્શન કરીએ ને ત્યારે વિચાર થાય કે ભલભલા નાસ્તિકને ભગવાનનું ભગવાન પણ સ્વીકારવું પડે. એ બદ્રીનારાયણ સ્થાન બરફની ધરતી, છ મહિના સુધી માણસ રહી શકે, છ મહિના માણસ નીચે ઉતરી જવું પડે આવી બરફાળી ધરતી. એ ધરતી પર, બરફની ધરતી પર ઉપર 350 કિલોમીટર ઉપર ગરમ પાણીના કુંડ, ઓટોમેટિક ગરમ પાણી નીકળે. ખબર નહીં ક્યાંથી કનેક્શન લાગુ ઠાકોરજી પાડ્યું કહો, વર્ષોથી ગરમ પાણી નીકળે અને છ મહિના બરફ જામી જાય ને તો એ ગરમ પાણીને કાંઈ અસર ન થાય. એ છ મહિના પણ ગરમ પાણી, કારણ કે ગરમમાં તો બરફ જામી ન હગે, આજુબાજુ બધી જગ્યાએ બરફ છવાય જાય, બસ એ કુંડો બે એમ ને એમ તરવરતા રહે ત્યાં ગરમ પાણી નીકળે, બરફની મધ્ય ગરમ પાણી. ઠાકોરજીની કરામત જ ગજબ છે. ઠાકોરજીની કરામતને કોઈ પામી ન શકે. કીડીના પેટની અંદર આતરડા ગોઠવે, બધા કેમ ગોઠવ્યા છે વિચારો તો ખરા. ઓલું પતંગિયું એના પેટમાં બધી ગોઠવી, બોલો એ વાયરિંગ કેમ કર્યું છે, ફ્યુઝ ક્યાં હાંધ્યો છે, ભગવાન જાણે. અદભુત કર્તવ્ય, ભગવાનનું અદભુત કર્તવ્ય છે. આ વિચાર જીવાત્માને નાસ્તિક માર્ગમાં જતા અટકાવે. તમે વિચારો, ગાય ખાય ઘાસ, એને એમાંથી લોહી થાય અને લોહીમાંથી દૂધ થાય. સાયન્સ ક્યાં પહોંચ્યો ને કયો, લો આ ઘાસમાંથી લોહી દેખાડ, હાલ તારી લેબોરેટરીમાં દેખાડ, કેજે. પોસાય તેવા અબજો રૂપિયાના સાધનો વાપરે પણ ઘાસમાંથી લોહી થાય. ઠાકોરજીએ ખબરની અંદર કેવા મશીનો ગોઠવા, એ ઘાસમાંથી લોહી થઈ જાય, લોહીમાંથી વળી દૂધ થાય. કમાલ છે, સાયન્સ આટલું આગળ ગયું પણ હજી નવા દૂધનું સંશોધન નથી કરી શક્યું, હજી બ્લડ નથી શોધી ગયું. આ બ્લડ કોકને ચડાવવામાં કામ લાગે પણ બીજાનું કોકનું ગોતવું જ પડે, જાળવે જે લોહી નથી થતો. ઠાકોરજી અજબ ગજબની કરામત ધરાવે છે. આ વિચાર જીવાત્માને પ્રભુમાં પ્રેમ કરવા માટે મજબૂર કરે છે, યાદ રાખજો. ભગવાનમાં પ્રીતિ કરવા માટે મજબૂર કરે છે. પ્રેમ તો એની સાથે કર જેની પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ છે. તું શા માટે નાશવંત પદાર્થમાં પ્રેમ કરીને બેઠો છો? તું શા માટે એક દાડો જે મટી જવાનો છે એની સાથે હેત કરીને તું શા માટે બેઠો છો? અરે એક દાડો વહાલા તે સર્વે દવલા થશે, વહાલા તારા સર્વે દવલા થશે અને ભેળા મળીને પછી તને આગ દેશે, અગ્નિ છાપશે. તું શા માટે એમાં પ્રેમ કરીને બેઠો છો? પ્રેમ કરતો બસ પ્રીતમની સાથે કરી લે, પ્રભુની સાથે પ્રેમ કરી લે. જીવાત્માને પ્રેમ કરવા માટે મજબૂર બનાવે છે પ્રભુના ઐશ્વર્ય પ્રતાપો. સુવ્રત મુનિ કે પ્રતાપશી, ગુરુ સદાનંદ સ્વામી જોરદાર સાધના આરંભી છે, એવી સાધના આરંભ, એવી સાધના આરંભી ભગવાન નારાયણે પ્રગટ દર્શન દીધા છે. માગો સદાનંદ, અમે તમારા પર રાજી થયા છીએ. યાદ રાખજો, સાધના કર્યા વિના જિંદગીમાં કદી પણ સિદ્ધ તત્વ સુધી પહોંચી નહીં શકાય. સાધના ખેડ્યા સિવાય પ્રભુને કદી રાજી નહીં કરી શકાય. આપણે તો તાકડ ધીના કરવા છે ને, જલસાએ કરવા છે ને, પાછું અક્ષરધામમાં જવું છે. ખબર નહીં, આપણે બહુ અનુભવ નથી ભૂપગઢમાં ઓટા છે કે નથી. એમ ઓટા હોય તો ખોદાવી નાખો ને, આ કથા નિમિત્તે આપી દો દાનમાં, ઓટા બધા દાનમાં. સ્વામી ખરેખર ઓટાએ બહુ ભૂંડું કર્યું છે, બહુ ભૂંડું કર્યું છે. આ જીવના અબજો જન્મના દાખલાને ઓટાએ ધૂળમાં મેળવી દીધા, ઓટાએ ધૂળમાં મેળવી દીધા છે. ઓટો બેઠા બેઠા શું કરો, માળા કરો કે ધ્યાન કરો? ના ના, વચનામૃત ઉપર ચર્ચા કરતા છે કે મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં કીધું છે, કઠણમાં કઠણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, એ જ કામ કઠણ છે, માટે આપણે દાખલો કરે છૂટક્યો છે. એવીને આ વખતે અક્ષરધામમાં નહીં જમ, ઓટે બેઠા બેઠા ચર્ચા કરતા છો ને, હે ઓટે બેઠા બેઠા ચર્ચા કરતા છે. મહારાજે અંત્યના 30મા વચનામૃતમાં કીધું છે, આ ઘડીએ એના પળમાં મરી જવું છે, વિલંબ જણાતો નથી, આટલું કામ કર્યું છે ને આટલું કામ કરવાનું બાકી છે, માટે સાવધાન બનીને મંડી પડવાનો છે. ઓટા બેઠા બેઠા એની ચર્ચા કરતા છો ને, હે ઓટાએ તો નખોદ વાળી દીધા છે. નખોદ બહુ સાચું કહું છું. ભારત તમારે લખવું હોય ત્યાં લખજો, ભારત પાછળ રહી ગયો એનું કોઈ જો કારણ હોય, ગજબની તાકાત ભારતની પાસે, ગજબની તાકાત. ભારત જેવી દુનિયામાં કોઈની પાસે બુદ્ધિ નથી, ભારતની બુદ્ધિ જેવી દુનિયામાં કોઈની પાસે બુદ્ધિ નથી, પણ ભારતને પાછળ રાખ્યા જો કોઈ હોય તો ઓટાએ રાખ્યા છે. ઓટાએ ભારતને આગળ જવા જ ન દીધું, ભારતને પાછળ રાખ્યું. તમે જો લોકો શહેરમાં પ્રગતિ કરી શકે છે, ગામડામાં કેમ નથી કરી શકતા? ઓટા જ, કારણ કે શહેરમાં ઓટા નથી એટલે પ્રગતિ શક્ય બને. અમેરિકા ઇંગ્લેન્ડમાં આખા દેશમાં તમે ફરજો, કોઈ જગ્યાએ તમે ગામડું હોય તો ભલે, શહેર હોય તો ભલે, ક્યાંય ઓટો નથી દેખાતો, ક્યાંય ઓટો નથી, ક્યાંય ઓટો નથી એટલે પ્રગતિ કરી ગયા. ને તો બુદ્ધિ વનવે છે, ભારત એવી બુદ્ધિ કોઈની નથી, આખી દુનિયામાં કોઈની નહીં. બહુ સાચું કહું છું. ઇંગ્લેન્ડની અંદર ઓલ્ડધામમાં એક ફેરી મેં હતા અને ત્યાંના દિનેશભાઈ કરીને આપણા હરિભગત, બહુ સારા હરિભગત છે, મોટા શિષ્ય છે અને બહુ ભગવાનને સુખ્યા કર્યા છે. સહજ અમે કંઈક વાત કરતા તો મને કે સ્વામી ભારત તો ભારત છે, ભારતની બુદ્ધિને કોઈ ન પહોંચી શકે. આજ ભારત કોઈ સામાન્ય કક્ષાએ નથી સ્વામી. સાંભળો, એક ભારત દેશ રિસાય ને તો 350 દેશને ઠબ કરી નાખે એ કક્ષા પર ભારત જઈને બેઠો. કારણ કે કોમ્પ્યુટરની દુનિયા ભારત ખાઈ ગયું છે. આખી દુનિયાના કોમ્પ્યુટરને ભારતે સર કરી લીધા છે. તમામ પ્રોગ્રામ ભારતમાં થાય છે. મને કહે સ્વામી, ભારત કોમ્પ્યુટરમાં બહુ આગળ, કારણ કે એની બુદ્ધિ એની કિંમત કોમ્પ્યુટરે કરી છે. અમને આશ્ચર્ય થયું. મને કે સ્વામી, આના કરતા એક આશ્ચર્યની વાત બતાવું. સ્વામી, ઇંગ્લેન્ડથી જર્મન સુધી સમુદ્રની અંદર ટનલ છે 70 કિલોમીટરની, અંદર ટ્રેનો ચાલે. મેં કીધું શું વાત કરો, પાણીમાં ટ્રેનો હાલે? મને કે નીચે ટ્રેનો હાલે ને ઉપર સ્ટીમરો હાલે. મેં કીધું હોય નહીં. મને કે છે, હું તો કેટલી ફેરી મુસાફરી કરી આવ્યો. મને કે તમને આશ્ચર્ય થાય છે, એના કરતા આશ્ચર્યની વાત બતાવું. પણ આ ટનલની ડિઝાઇન કરનાર એન્જિનિયર ઇન્ડિયન છે, ભારતીય એન્જિનિયરની ડિઝાઇન કરાયેલી છે. ઠાકોરજી આ બુદ્ધિ ભારત દેશને આપી છે, આ બુદ્ધિ આપી. પણ ઓટાએ નખોદવાળ્યું. ગયા વર્ષે મુંબઈ હતા ને, તે એક ભગત મને કે સ્વામી, હું આજ કે પાછો કાઠિયાવાડ જાઉં છું, કાંઈ સમાચાર આપશ? મેં કીધું કે દાડા આવ્યો? મને કે 3 દાડા જ થયા. મેં કીધું રોકાવું નથી? મને કે ના, મને ન અહીં ફાવે. મેં કીધું કેમ? તો કે ક્યાં ડોમવેલી, ક્યાં મુંબઈ, અહીં લોકો કેટલા આઘા પાછા થાય, એટલે આપણને ન ફાવે. મને કે તમને ફાવશ? મેં કીધું મને વાંધો નથી આવતો. મને કે તમને કેમ ફાવે? મેં કીધું સાંભળો, શહેરમાં લોકો બિચારા ધંધા બિઝનેસને માટે 50-50 કિલોમીટર સુધી આઘા પાછા થાય, પણ કોઈની આઘી પાછી નથી કરતા. ત્યારે ગામડા મોટે બેઠા બેઠા આખો દાડો આઘી પાછી, આનું આમ ને આનું આમ, આનું આમ, બીજો ધંધો જ નથી કરતા. ભગવાનના ભક્તો, અદભુત મનુષ્ય દેહની પ્રાપ્તિ, એક એક ક્ષણ કિંમતી, એક એક ક્ષણ, એક એક પળનો સદવ્યય કરો, એક એક પળનો સદવ્યય કરો. કેમે કરીને બસ ભગવાન મળી જાય, કેમે કરીને ભગવાન મળી જાય, કેમે કરીને ભગવાન રાજી થઈ જાય, કેમે કરી અને આ છેલ્લો જન્મારો થઈ જાય, બસ સતત એનું અનુસંધાન રાખો. સુરત મને કે પ્રદાવશી, ગુરુ શતાનંદ સમય જોરદાર સાધના જયારે આરંભી છે, સ્વયં ભગવાન પ્રગટ થયા છે, માગો એમ કીધું. શતાનંદ સ્વામી કીધું, કૃપાનાથ આપ રાજી થયા તો આપની પાસે એ માગીએ, સાકમ ભવદ્ભીર મુનિના શપ્તોષ્મી દબ્બદરી વને, યદિ પ્રસન્નો અસિ વિભવ વરોદયશ્ચ મે તદા, રક્ષ મામ શાંતિકે નિત્યમ દેહિ સેવાત્મમ આત્મનઃ. આપ જો રાજી થયા તો આપની પાસે એ માગું છું. હે માલિક, હું અખંડ આપની સેવામાં રહી શકું, આપના ચરિત્રથી સબર ગ્રંથ એનું આલેખન કરી શકું, બસ આ વર મને આપો. ભગવાન નારાયણે કહ્યું, સદાનંદ આ તમારો સંકલ્પ અહીંયા પૂર્ણ નહીં થાય. એક કામ તમે કરો, તમે ગુજરાતની ધરતી પર જાઓ, ત્યાં પંચિમ પાંચાલ નામના દેશમાં ગઢડા નામનું ગામ છે, એની અંદર સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે, તમારા તમામ સંકલ્પ પૂર્ણ થશે. આટલું કહી નારાયણ અદૃશ્ય થયા છે. અને સદાનંદ સ્વામી ત્યાંથી ચાલતા થયા, 2 માસે અમદાવાદમાં આવ્યા છે. પણ સમાચાર મળ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ ડભાણમાં જબરો યજ્ઞ આરંભ્યો છે. અને સદાનંદ સ્વામી ડભાણની અંદર આવ્યા છે, વિશાળ સભા ભરીને ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હોય. સદાનંદ સ્વામીને આવેલા જોતાની સાથે ભગવાન શ્રી હરિએ ઉભા થાય, ભક્ત સમુદાયને કીધું, ભક્તજનો પાછળ ઉભેલા વર્ણને આગળ આવવા દો. સદાનંદ સ્વામીને આગળ બોલાવ્યા છે. પણ ભગવાન સ્વામિનારાયણના જે દર્શન થયા, ગાયને જેમ વચ્છ જેમ દોટ મૂકે એમ સદાનંદ સ્વામી દોટ મૂકી છે. દોડતા દોડતા ભગવાન સ્વામિનારાયણની પાસે પગ પકડ્યા છે. ભગવાન શ્રીહરિએ સમાધિ કરાવી અને અક્ષરધામમાં મોકલ્યા છે. અનંત કોટી મુક્તોની મધ્ય વિટાયેલા ભગવાન શ્રીહરિના દિવ્ય દર્શન થયા છે. અને જાગ્રત બનેલા સદાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને વિનંતી કરીને કહેવા લાગ્યા, કૃપાનાથ માલિક, મને તમારો સાધુ કરો, મને તમારો સાધુ કરો. ભગવાન સ્વામિનારાયણ સાધુ કર્યા છે, કૃપાનાથ આપના ચરિત્રથી સભાર ગ્રંથ લખવાની આજ્ઞા કરો. ભગવાન સ્વામિનારાયણ કીધું, આજ નહીં, પણ ગઢડામાં જ્યારે ગોપીનાથજી મારું મંદિર પૂર્ણ થશે અમે આજ્ઞા કરશું, પછી તમે મારા ચરિત્રથી સભાર ગ્રંથનું આલેખન કરશો. અન્નપ્રતાવસિંહ ગઢપુરનું મંદિર જ્યારે પૂર્ણ થયું, ભગવાન શ્રીહરિની આજ્ઞા થતા ગુરુ શતાનંદ સ્વામી અદભુત દિવ્ય શ્રીમદ સત્સંગ જીવન નામનો ગ્રંથ લખ્યો. પણ ભગવાન શ્રીહરિના વિરહમાં હું જ્યારે વ્યાકુળ બન્યો, ત્યારે ગ્રંથની કથા મને ગુરુદેવે સંભળાવી હતી. સાંભળ પ્રતાવશે, એ જ ગ્રંથની કથા હું તને સંભળાવું છું. ઇતિ તે કથિતમ મયા જન્મ કર્મશ્ચ મે ગુરો. પ્રતાવશી, તારા પૂછવાથી મારા ગુરુદેવ સદાનંદ સ્વામીનું જન્મથી લઈ અને ગ્રંથ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો તમામ કથા મેં તને સંભળાવી. સાંભળ, હું તને કથા સંભળાવું છું. વલ્લભ ભક્તજનો, સદાનંદ સ્વામી આ પૃથ્વી પરથી વિદાય લીધી છે એવી કોઈ કથા કોઈ જગ્યાએ લખાઈ નથી, મને સદગુરુવર્ય સદાનંદ સ્વામી ચિરંજીવી છે. આજે પણ ગુરુ સદાનંદ સ્વામી આ ભૂમંડળ પર વિચરણ કરતા હોય છે અને ગુરુ સદાનંદ સ્વામી દેહને રાખ્યો છે એની પણ પાછળનું કારણ છે. ગુરુ સદાનંદ સ્વામીના મનમાં વિચાર થયો, ભગવાન શ્રીના દિવ્ય ચરિત્રો મારે સાંભળવા છે, લખ્યા તો છે પણ નિત્ય સાંભળવા છે. ભગવાન શ્રીને વિનંતી કરી, કૃપાનાથ મને અમરત્વ આપો, જેને કારણે જ્યાં જ્યાં શ્રીમદ સત્સંગની કથા થતી હોય ત્યાં જઈ અનુ દિવ્ય સ્વરૂપે બિરાજમાન થઈને કથાનું શ્રવણ કરો. આ કથામાં પણ અવશ્ય સદગુરુવર્ય સદાનંદ સ્વામીનું આગમન થઈ ચુક્યું છે. સદગુરુવર્ય સદાનંદ સ્વામી રાજી થતા હશે, અમારા દાખલાને સંતો અને ભક્તો સફળ કરી રહ્યા છે, રાજી થતા હશે. આજથી વર્ષો પહેલા, 30 વર્ષ પહેલા ગઢપુરની અંદર ધર્મવલ્લભ સ્વામી નામના સ્વામી હતા, જો કે ધામમાં આવીને 30 વર્ષ થયા. એમણે મને કીધેલી વાત તમને બતાવું છું. એ કે હું જ્યારે ખૂબ નાનો હતો, 12-13 વર્ષની ઉંમર હતી, એ વખતે અમારા ગુરુને કાર્યાણીની મહંતા હતી અને હું કાર્યાણી હતો ને એ વખતે ઘટના ઘટી. અમારા ગુરુને બધા બહાર ગયેલા, હું એકલો મંદિરમાં હતો અને એ વખતે શ્વેત દાઢીવાળા આજાનવાહુ પુરુષ, જેના શરીરમાંથી ક્રાંતિ જળતી હતી, તેજાયમાનજીની આંખો હતી, એવા એક મહાપુરુષ આવ્યા, ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા. આવીને મને હિન્દી ભાષામાં પૂછ્યું, મુક્તાનંદ હે? મેં કીધું ના, મુક્તાનંદ સ્વામી નથી. ગોપાલાનંદ હે? અમે કીધું ના, ગોપાલાનંદ સ્વામી નથી. નિત્યાનંદ હે? આમ 7-8 સંતોના નામ પૂછ્યા, અમે ના પાડી. મેં પૂછ્યું, આપ કોણ છો? મેં તો સદાનંદ હું. બોલતા સ્વામી અદ્રશ્ય થઈ ગયા. આ ભૂમંડળ ઉપર આજે પણ સદાનંદ સ્વામી વિચરણ કરે છે, અહીંયા પણ દિવ્ય સ્વરૂપે કથાને સાંભળતા હશે કે મારો દાખલો સફળ થઈ રહ્યો છે. મારા લખાયેલા શાસ્ત્રના માધ્યમથી હજારો મુમુક્ષ ભગવાન શ્રીહરિનું સ્વરૂપ ઓળખી રહ્યા છે, એનો આ સદાનંદ સ્વામીને આનંદ હશે. સુરત મુનિ કે પ્રતાપસિંહ, સાંભળે હું તને આ શ્રીમદ સત્સંગ જીવન એક કથા સંભળાવું. ભારત વર્ષની અંદર હિમાલય નામનો દિવ્ય પહાડ આવેલો છે, અનેક ખજાનાઓને જે સાચવી રહેલો છે, અનેક ખનીજોનું જે પેટાળ છે, પેટ છે, એવો હિમાલય પ્રાંત આવેલો છે. જે હિમાલયની અંદર સપ્તધારા યુક્ત અખંડ ગંગાજી વહે રાખે છે, અનેક ઝરણાઓ કિલકલાટી કરતા ત્યાંથી વહી રહ્યા છે, અનેક પક્ષીઓ ત્યાં કિલકલાટી કરે છે, આનંદ કિલોલ કરે છે, આવું નિર્મળ સ્થાન છે.
બદરી શે પાસે નદી ગંગા વહે, સુર લોક વાસી પણ ચિત જને. બદરી પાસ નદી ગંગા વહે, સુર લોક વાસી પરચિત જને. તનયનાયુ તપ બડી પાપ હરે, તનયનાયુ તપ બડી પાપ હરે, જળથી પવિત્ર પરમાહી કરે, પવિત્ર પરમાહી કરે. બહુ લોક સંગ સજી જાય તહાં, જપવાથી થાય જપ શીત તહાં. બહુ લોક સંગ સજી જાય તહાં, જપવાથી થાય જપ શીત તહાં. કટમાં તપસ્વી જન વાસ કરે, કટમાં તપસ્વી જન વાસ કરે, હઠ જોગ સાધી હરિ જ્ઞાન ધરે, હઠ જોગ સાધી હરિ જ્ઞાન ધરે, હઠ જોગ સાધી હરિ જ્ઞાન ધરે, હઠ જોગ સાધી હરિ જ્ઞાન ધરે.
પ્રતાપસિંહ, હિમાલયની અંદર બદ્રિકાશ્રમ નામનું દિવ્ય ધામ આવેલું છે, જે જગ્યાએ ભગવાન નરનારાયણનો આવાસ છે. આ જગ્યાએ હજારોની સંખ્યામાં ઋષિ મહર્ષિઓ વસે છે, મહાન તપસ્વીઓ છે, મહાન સાધકો છે. અરે કેટલાક તો બે ચાર દાડે એકાદ ફેરી કોઠો બરા ખાય છે, કેટલાક તો આઠ દાડે, કેટલાક પંદર દાડે, કેટલાક મહિને એક ફેરી, અરે કેટલાક તો ફક્ત જળપાન કરે છે, કેટલાક વાયુ ભક્ષણ કરે છે, કેટલાક તો વાયુનો પણ ત્યાગ કરી, શ્વાસનો ત્યાગ કરી અલમસ્ત થકા પ્રભુની સાધના કરે છે. આવા પવિત્ર સ્થાનની અંદર તત્રે કદા ભગવતો નર નારાયણ સિંહી દર્શનાર્થમ ઉપાજગ્મ મુનિયા તત્સ્મૃતા રૂપા. એક દાડો દર્શન કરવા માટે કેટલાક મુનિઓ આવ્યા છે, કેટલાક યોગીઓ આવ્યા છે. ભગવાન નારાયણ તો ધ્યાનમાં બેઠેલા છે, પણ ભગવાન નરકુટિયાની બહાર બેઠેલા છે. દૂરથી આવતા સંતોને જોયા છે, અને સંતોને જોતાની સાથે ભગવાન નરે સામે દોડ દીધી, અરે પધારો પરમહંસો, પધારો સંતો, પધારો, અતિ આનંદો મહાન જાતો, ભવતામ દર્શનાન મમ, તમારા દર્શનથી મને ઘણો જ આનંદ થયો, કારણ કે સરમ સુલભ મેવાતિ દુર્લભો સંત સમાગમ, આ જગતમાં બધું સુલભ છે, પરંતુ તમારી જેવા પરમહંસના દર્શન મહા દુર્લભ છે. હે પરમહંસો, યશાસન્ના ભવાન મુક્તિ તમારી જેવા પરમહંસોની સાથે પ્રીતિ બંધાય, તમારી સાથે પ્રીતિ બંધાતા અને ભગવાનમાં પ્રીતિ થાય છે. હે પરમહંસો, તમને મળીને ઘણો જ આનંદ થયો. સંતોના ખૂબ જયારે વખાણ કર્યા ત્યારે સંતો કે કૃપાનાથ રાખો રાખો, તમે અમારા બહુ વખાણ નહીં કરો, અમે તમને બરાબર ઓળખીએ છીએ. સર્વેશા માનિનિયોશી પૂજ્યો વંદ્યો તમેશ્વરાહા, એકા મૂર્તિ દ્વિધા વાતિ નર નારાયણાવિતિ, આપ એક હોવા છતાં બે સ્વરૂપે દેખાઓ છો, નર અને નારાયણ સ્વરૂપે. કૃપાનાથ, આપ તો જીવ પ્રાણી માત્રની ઉપાસના કરો, યોગ્ય સ્વયં પરમેશ્વર છો. કૃપાનાથ, આ ભૂમંડળ ની અંદર અધર્મ નું ઉત્થાપન કરવા માટે, ધર્મ નું સ્થાપન કરવા માટે, અસુરો નો સંહાર કરવા માટે આપ બે સ્વરૂપે બન્યા છો. પણ ભક્તજનો, આ કથા સત્સંગ જીવને નથી લખી, પણ પુરાણમાં અદ્ભુત લખાણ છે. આ ભૂમંડળ ઉપર કચી નામનો એક અસુર થયો, જેણે બ્રહ્મા પર જોરદાર સાધના કરી, વર્ષો સુધી સાધના કરી, અને બ્રહ્મા જ્યારે રાજી થયા, કીધું માગ કચી, માગ તુજે માગે આપું. કચીએ કીધું મારું મોત જ ના થયો, વર આપો મને. અરે ભલામણા, મારે મરી જવાનું, બીજું કઈક માગ તો 1000 બખ્તર મને એવા મળો. એક બખ્તરને તોડવું હોય ને તો 1000 વર્ષ સુધી અન્ન જળનો ત્યાગ કરી, મારી સામે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે, ત્યારે એક બખ્તર તૂટે, એવા 1000 બખ્તર મને આપો. અને સાંભળો, આ યુદ્ધ ખેલાતા ખેલાતા એ યુદ્ધ કન્ટિન્યુ જ રહેવું જોઈએ. બખ્તર તૂટ્યા પછી યુદ્ધ જો વિરામ પામે, તૂટેલું બખ્તર ફરી વાર હંધાઈ જાવ, આવો મને વર આપો. બ્રહ્માજી વર આપી દીધો, ક્યારે ક્યારેક હારા હારા ભૂલ કરી બે. બ્રહ્માએ તથાસ્તુ કીધું. એક તો અસુર હતો જાય, તેનું વાંદરું, આવું વાંદરું હોય ને એને કોઈક દારૂ પાય, પછી વીછી કરડે, દિશા શું થાય. એક તો અસુર હતો ને એમાં વર પ્રાપ્ત થયો, સત્તા આવી, સામર્થ્ય આવી, શક્તિ આવી, ઓર અસુર થયો છે, ઓર ઉદ્ધત થયો, અને પછી તો ત્રિલોકીની અંદર હાહાકાર મચાવી દીધો. અરે કોઈની તાકાત નથી દેવતાઓનું કે પરમાત્માનું નામ લઈ શકે. ઓમ શાસ્ત્ર કચે નમઃ કરીને તો યજ્ઞની આહુતિઓ હોમાય, દેવતાઓ તમામ ભૂખે મરવા લાગ્યા, દેવતાઓ કાંપી ગયા, ભગવાનની પાસે ગયા, કૃપાના દયા કરો, દયા કરો, શાસ્ત્ર કચેના ત્રાસ થકી અમને છોડાવો. ભગવાન નારાયણ કીધું છે, પણ એ બધું કામ હવે મારા માટે કઠણ છે, તમે કલ્પના કરો આની સામર્થ્ય. ભગવાન એમ કે કામ મારા માટે કઠણ છે, આની સામર્થ્ય કેટલી, આની શક્તિ કેટલી. ભગવાનના ભક્તો યાદ રાખજો, સામર્થ્ય પ્રાપ્ત કરવી કઠણ નથી, પણ પ્રાપ્ત થયેલી સામર્થ્યને સાચવી કઠણ હોય છે, એનો સદવ્યય કરવો કઠણ હોય છે. સત્તા સંપત્તિ શક્તિ વગેરે આવે તો ખરું, પ્રાપ્ત કરવી કઠણ છે, આપણે નિભાવી, પ્રાપ્ત કરવી સરળ છે, આપણે નિભાવી બહુ કઠણ છે, બહુ કઠણ હોય છે. ભગવાનના ભક્તો, સામર્થ્ય કેટલી છે એના કરતા સામર્થ્યને કેટલી દિવ્ય બનાવે છે એની સાથે બહુ મોટો મતલબ છે. યાદ રાખજો, પ્રાપ્ત થયેલી સામર્થ્યની સાથે જો સંસ્કાર નહીં હોય તો એ સામર્થ્યના પોતાના પતનનું કારણ બની જશે. રાવણનો નાશ ભગવાન રાઘવે નથી કર્યો, રાવણની સામર્થ્ય સ્વયં કર્યો છે. રાવણ, કુંભકર્ણ, હિરણાક્ષ, હિરણ્યકશિપુ વગેરે વગેરેનો વિનાશ ભગવાને નથી કર્યો, એની સામર્થ્ય કર્યો છે. કારણ કે સામર્થ્યથી જ્યારે અટંટ અહંકારી બન્યા ત્યારે ભગવાનને મારવા પડ્યા છે. માટે કહું છું, સામર્થ્ય પ્રાપ્ત થતા થતા જો સંસ્કાર પ્રાપ્ત ન થાય, રૂડા ગુણો જો ન આવે તો સામર્થ્ય તેનો વિનાશનું કારણ બની જાય, વિનાશનું કારણ બની જાય. દૂધ તો પોહાય તેવું સારું હોય, પોસાય તેવું સારું હોય. અરે ભગર ભેંસનું દૂધ હોય, પરંતુ એની અંદર બે ટીપા મેળવણ જો ન પડે અને એમને જો મળી જાય ને તમેથી દહીં ન થાય, દહીં ન થાય તો માખણ ક્યાંથી થાય, માખણ ન થાય ઘી ક્યાંથી થાય, એમાંથી દહીંની ડોડો થઈ જાય, એ પછી ખાવામાં કામ ન લાગે, એ છાશ કરવામાં કામ ન લાગે, એને તો ખાડો કરીને દાટવું પડે. આ કથા ભક્તજનો આપણને શીખડાવે છે. ભગવાનને નિત્ય પ્રાર્થના કરજો, કૃપાનાથ એટલી સામર્થ્ય મને આપજે જેને હું નિભાવી શકું. કૃપાનાથ મારા જીવનની અંદર એટલી સામર્થ્ય શક્તિ આપજે કે જે સામર્થ્ય જે શક્તિ મારા મોક્ષનો પથ બગાડી ન નાખે, બસ એટલું જ આપશે. ને તો સારા સારા ને સામર્થ્ય શક્તિ આવે ને પછી મોક્ષનો પથ બગડી જતો હોય છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 25મા વચનામૃતમાં લખ્યું, મહારાજ કે ગૃહસ્થ કોણ ખરો, રોજનું લાવી રોજનું ખાતો હોય, પરંતુ ત્યારે જેવો નિર્માની દાસ બનીને વર્તતો હોય અને એની અંદર ભગવાન જેવા ગુણ આવે, અરે ત્રિલોકીનો માલિક બની જાય, આટલી સામર્થ્ય આવે તોય પણ દાસનો દાસ રે ની હરિભગત ખરો. ને તો બહુ કઠણ કામ છે. કાંઈ ન હોય ને ત્યારે મંદિર રોજ બે ફેરી જાય, ઠાકોરજીને દંડવડ કરે, આચાર્ય મહારાજ આવે લાલજી મહારાજ પધારે એને દંડવડ કરે, સંતો આવે તો એને દંડવડ કરે, અરે રસ્તામાં આમાં વળે તો રસ્તામાં દંડવડ કરતો હોય, પણ થોડાક રૂપિયા આવે, બોરિંગનું જરાક સેટિંગ થઈ જાય, બોરિંગનું જરાક સેટિંગ થાય ને પોતે હાવ ઓફસેટ, પછી તો મંદિરે ભૂલી જાય, આચાર્ય મારને ભૂલી જાય, લાલજી મારને ભૂલી જાય, સંતોને ભૂલી જાય. અરે પછી તો સંતોની શું વાત, લાલજી મારા આચાર્ય મારે કે ઠાકોરજીને દંડવડ કરો ને તોય એને કઠણ પડે. ઠાકોરજીને દંડવડ કરતા મનમાં વિચાર કરે, મારું ઇસ્ત્રી ટાઈટ પેન્ટ એની ઇસ્ત્રી વિખાઈ જાય. ઠાકોરજીને દંડવડ ન કરી શકે પછી આચાર્યશ્રીને કે લાલજી મારાને તો કરી શેનો હગે, અને આચાર્યશ્રીને લાલજી મારાને ન કરી શકે સાધુને પાસે દંડવડ કરી શેનો હગે, કહો ઠૂઠા જેવો થઈ જાય, કહો ઠૂઠા જેવો. માટે કહું છું ભગવાનને પ્રાર્થના કરજો, કૃપાનાથ તારે આપ્યું એટલી સામર્થ્ય આપજે, પરંતુ એ સામર્થ્યને સાથે સાથે નિભાવાય બસ એવી તાકાત આપશે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 25મા સંતોનું લખ્યું, સાધુ કોણ ખરો, તો કે સંસાર છોડીને સાધુ થયો તે દાડે જેવો દાસ બનીને વર્તતો હોય, એવો ને એવો ભગવાન જેવા ગુણ આવે ને તોય પણ દાસનો દાસ રહે એ સાધુ ખરો. આ